બરાબર આ વચનામાં તમે વાંચેલું, મને એમથી મહારાજ જે કહે છે એ સંપૂર્ણ સાચું કહે છે. એની સામું કોઈ જોતું નથી. મહારાજ શું કામ કહે છે? એની સામું કોઈ જોતું નથી. એના પેન્ટ સામે કોઈ જોતું, એના શર્ટ સામે કોઈ જોતું, એના પડસાદ સામે કોઈ જોતું નથી. પણ એ પોતે એ જોઈ જો ને આનંદ પામે, ઓહો કેટલું સરસ પેન્ટ પહેર્યું છે, શર્ટ કેટલો સરસ છે, પડસાયો જો કેટલો સરસ લાગે છે. અને આવી મૂર્ખામી, અને મારે મૂર્ખ કીધા લો, આવી મૂર્ખામી જગતમાં લોકો બહુ જ કરતા હોય. અડધો અડધો કલાક સુધી દર્પણ આગળ ઊભો હોય, આમ થ્યામ વાળોળે, આમ થ્યામ વળે, આમ ટાય બાંધે, આમ ટાય બાંધે, આમ શર્ટ કરે, આમ શર્ટ કરે. તમે અવલોકન કરજો, ક્યારેક કોકને પૂછજો કે મેં શર્ટ કેવું પહેર્યું હતું કાલે, એ તને ખબર છે? કોકને પૂછવું, કાલે મેં કેવા કલરનો શર્ટ પહેર્યો તને ખબર છે? પેન્ટ કેવા રંગનો તને ખબર છે? મેં વાળ કાલે ગઈકાલે કેવા ઓળ્યા તને ખબર છે? કોઈ કહે મને કહેજો લો. કોઈને આપણી પડી નથી, એક વાત યાદ રાખજો, કોઈને આપણી પડી નથી. અને આપણો શર્ટ કેવો છે ને પેન્ટ કેવું છે એની સાથે કોઈને મતલબ નથી. પણ આપણને જ બહુ મતલબ છે, દુનિયા મને ભાળે એમ. અને મનમાં સંકલ્પ કરે, મેં આવો શર્ટ પહેર્યો ને તો કોઈને મનમાં થતો કેવો જોરદાર શર્ટ પહેર્યો છે, ભાઈ તારી હામું કોઈ જોતું નથી. હું ખોટે ખોટો મનની અંદર જુદા જુદા અનેક પ્રકારના સંકલ્પ કરીશો. મહારાજ કે જીવની આવી મૂર્ખાઈ છે, લો આવી જ મૂર્ખાઈ કરે છે, પોતાની જાતને બહુ જ મોટો સમજે છે. અને મનમાં એમ માને કાકી દુનિયાની અંદર હું પ્રસિદ્ધ છું, ભાઈ પડખેવાળો તને ઓળખતો નથી. અમે આ વખતે આવતા હતા ને ઇન્ડિયાથી, પછી કુવેત ઉતર્યા, પડખે એક પ્લેન પડેલું, કયા દેશનું નામ ભૂલી ગયું, એ પ્લેન પડેલું. ત્યારે મેં નિર્દોષ સમય આર્યા ત્યારે મેં કીધું, જો પહેલાં દેશનું પ્લેન પડ્યું છે આપણને ખબર છે, આ જ પહેલાં આ દેશનું નામ કોઈ દી સાંભળ્યું હતું? આ જ પહેલાં આ દેશનું નામ કોઈ દી સાંભળ્યું હતું? મને કે નહીં. મેં કીધું આખા દેશનું નામ નહોતું સાંભળ્યું, આવડો મોટો દેશ એ દેશનું નામ આપણે નહોતું સાંભળ્યું. અને આ જીવની તુચ્છમતી કેવી, કાંઈ ઠેકાણો ન હોય તો મનમાં એમ માને કે દુનિયા આખી ની અંદર ફેમસ, આખો દેશ, આખો દેશ છે એ જો દુનિયાની અંદર પ્રસિદ્ધ ન થયો, બધા ઓળખે એવું ન થયું, તો આપણે ગમે એટલો દાખલો કરી તો બધા ઓળખે ને એવું ક્યાંથી થવાનું કહો? હે, એના કરતાં દુનિયા ઓળખે એવું થવા કરતાં ભગવાન ઓળખે એવા થઈ જાય ને એટલે આપણું કામ થઈ ગયું. ગણપતિજી જેમ કેવળ શિવ પાર્વતીની ફરતી પ્રદક્ષિણા ફેર્યા અને કાર્તિક જેમ બીજા દોડે દોડીને થાકી ગયા તો એ ગણપતિને આંબ્યા નહીં. એમ જગતની અંદર બહુ પહોળું પડવા માટે જે તૂટશે ને દાખલો કરશે એ તેમ છતાંય પોતાના સંકલ્પ પૂરા કરી શકશે નહીં. એ જગતની અંદર મોટું થવાનો જે પ્રયાસ છે એ પૃથ્વીની ફરતી જેમ કાર્તિક સ્વામી પ્રદક્ષિણા ફરે એવો દાખલો છે. અને ભગવાન રાજી થાય ને ભગવાન ઓળખે એવું જે કરવું એ કેવું છે? તો શિવ પાર્વતીની ફરતી પ્રદક્ષિણા ફેરાઈ જવું છે. હવે જે કરવું એ કરજો, તમે તારે સ્વીટ છે. મહારાજ કે આ તો જગતની મૂર્ખાઈ છે, એમ મૂર્ખાઈ. પોતે જ પોતાને જોઈ જોઈને આનંદ માણે છે, પોતે આમ બંગલો બનાવે તો એ પોતે ને પોતે ઈંટો જોઈ રાખે, ઈંટ જોવે, વળી ઘડીક આ જોવે, ઘડીક તે જોવે, ઘડીક સોફા સામે જોવે, ઘડીક બારણા સામે જોવે, અને પોતે મલકાય, આહા સરસ બારણું છે. પડખેવાળાએ જોયું નથી તે કેવું બારણું નાખ્યું છે કહો, એ પોતે પોતે મલકાય. મહારાજ કે જેમ કૂતરી હોય ને સુકા હાડક્યાને મોઢામાં લઈને કરડે અને પોતાનું લોહી નીકળે ને એને ચાંટે ને મનમાં માને કે આહા બહુ મોજા આવે, બહુ મોજા આવે, પણ ખબર નથી મોઢું ચોલાઈ ગયું એમ. એમ મહારાજ કે જગતના સુખ પોતે પ્રાપ્ત કરી એની સામે બીજાની દ્રષ્ટિ નથી, પોતે જ એને પ્રાપ્ત કરે, પોતે ને પોતે મોજ માણે છે, પણ ખબર નથી ભગવાનથી કેટલું છેટું જવાણું અને માયામાં કેટલું ખૂતાઈ ગયું તો મોક્ષનું કેટલું છેટું થઈ ગયું. મહારાજ કે જગતને ખબર પડતી નથી, એવી જ એને ખબર પડતી નથી, મારે કે મૂરખ છે. તે દુઃખને વિશે સુખને માનીને તુચ્છ પદાર્થને વિશે પ્રીતિ કરે છે, દુઃખમાં સુખ માની લે. નિષ્કળાંત સ્વામી કે એક આશ્ચર્યની વાત એ હ, દુઃખમાં મનાણું સુખ જે હ. સ્વામી કે મને તો એ જ આશ્ચર્ય થાય છે કે દુઃખની અંદર જીવને સુખ મનાઈ ગયું છે. લો મહારાજ કે જીવની એવી તુચ્છમતી છે કે તુચ્છ પદાર્થને વિશે પ્રીતિ કરે છે. અને જે ભગવાનનો ભક્ત કહેવાતો હોય ને તેને ભગવાન થકી બીજા પદાર્થમાં જો હેત વધુ હોય તે તો કેવળ મીનડીઓ ભગત છે. હવે આપણે કઈ સ્થિતિમાં છીએ પોતે વિચારો નહીં. ભગત કહેવાતો એટલે આ આ પ્રમાણ કે બીજો ન આપી શકે, આપણે જ આપી શકીએ, આ રિઝલ્ટ પોતે જ આપી શકે. કારણ કે મહારાજ કે ભગત કહેવાય છે. સંતો તમને સારામાં સારા ભગત સમજે, હે, અને તમે સંતોને સારામાં સારા સાધુ દેખતા હો અને સારામાં સારા સાધુ સમજતા હો. કેમ કરીને? તો કે ઉપલી પ્રકૃતિએ કરી, ઉપલક વર્તમાને કરીને. ભક્તજનો ઘણીક ફેરી, ઉપલક વર્તમાન કરતાં આધ્યાત્મિક જીવની સામર્થ્ય બહુ અલૌકિક હોય છે. ઉપલક વર્તમાને કરીને તમે સારા સાધુ અમને સમજો ને અમે તમને સારા હરિભગત સમજીએ, પણ હકીકત સારા છીએ કેમ છીએ એ તો કોણ જાણે? એ પોતે જ જાણે. મહારાજ કે લો, મહારાજ કે ઉપર સારો દેખાતો હોય પણ ભીતરમાં જો સારો ન હોય તો મહારાજ કે તો મીનડીઓ ભગત છે. કેવું મહારાજ કહી દીધું? કારણ કે આપણે ઉપર સારા દેખાય, અંદર ગમે તેવા દેખાય, પણ મહારાજ બે દેખે છે. આપણી આપણી ઉપલી પ્રકૃતિ જોવે છે અને અંદર કેવા છે એ પણ મહારાજ જાણે છે. એટલે મહારાજ રિઝલ્ટ આપી શકે, આપણે આપી શકીએ, કારણ કે મહારાજ આપી શકે. આ મીનડીઓ ભગત છે. અને જે યથાર્થ ભગવાનનો ભક્ત હોય તેને તો ભગવાનથી બીજું કોઈ પદાર્થ અધિક હોય જ નહીં. એને ભગવાન સિવાય કોઈ પદાર્થ અધિક હોય જ નહીં અને રાખવું નહીં. અને જ્ઞાન વૈરાગ્ય ભક્તિ અને ધર્મ તેણે યુક્ત એવો જે તે ભગવાનનો ભક્ત તે તો એમ જાણે છે, શરીર હોય તે લડવા સમયે શત્રુ સન્મુખ ચાલે પણ બીજે બીવે નહીં, તે શરીર સાચો. મારે કે ભગવાનના ભક્તની કેવી સ્થિતિ હોય? તો કે જેમ શરીર પુરુષ હોય એ લડવા નિસરે ત્યારે હામાની હામું જેમ નિશાન હોય, પણ હામેની શત્રુની સેના જોઈને ડરી જાય નહીં. જે વાત મહારાજે અંત્યના 22માં લખી, અંત્ય કે મધ્ય, અંત્ય ને, શુરવીર આમને સામને સેનાઓ મધ્યનું 22માં મહારાજ કે આમને સામને બે સેનાઓ નીકળી હોય. કારણ કે પ્રમાણ આપ્યા પછી બહુ ખ્યાલ રાખવો પડે, સભામાં બધા પ્રકારના ભક્તો બેઠા હોય, એમાં અમારે સંતોની સભા હોય ને ત્યારે તો બહુ ખડકો રાખવો પડે. ક્યારેક એક નાના સાધ હોય ને પછી આપણે પ્રમાણ તો આપી દઈએ, પછી ઉતારી ગયા પછી કે સ્વામી તમે એમ કીધું પણ એ વચનામૃતમાં નથી કે, અમારે એક અમૃત સ્વામી છે ગઈ ફીરે આવ્યા તમને ખબર હોય તો, 18 વર્ષની ઉંમર છે પણ 262 વચનામૃતના મંત્ર એને મોઢે, તે ક્યારેક આમ તેમ થઈ ગયો ને પછી મને કહે ઉતારી ગયા પછી તમે ગુરુ આમ કીધું પણ એ વચનામૃતમાં આમ નથી લખ્યું કે, આ તમારી ભૂલ હતી એમ કે. એટલે ખટકો રાખવો પડે. હા, જાહેર સભ હોય અને ત્યારે કદાચ આમ તેમ ઉપાઈ ગયો તો ઉપાય દી હોય નહીં. મહારાજ કે જેમ શરીર પુરુષ હોય અને આમને સામને લડાઈ જ્યારે જામી હોય ત્યારે એને સામેનું નિશાન કેમ લેવું? એની સામે સુરત હોય એને મરાશું કે પછી શું થશે એની સાથે એને કોઈ લેવા દેવા હોય નહીં. મહારાજ કે શરીરને કોઈ દાડો બીક હોય નહીં, તે શરીર સાચો અને શરીર હોય ને લડાઈમાં કામ ના આવ્યો અને ગાંઠે ધન હોય ને તે ખર્ચામાં વાપર્યામાં કામ ના આવ્યું તે વૃથા છે. હવે મહારાજ બહુ મુદ્દાની વાત કહી રહ્યા છે. મહારાજ કે શરીર લડાઈમાં કામ ન લાગ્યો, ગાંઠે ધન હોય અને વાપર્યામાં કામ ન લાગ્યો. દેશ જ્યારે લૂંટાઈ જતો હોય, દેશ જ્યારે લૂંટાઈ જતો હોય એવી પરિસ્થિતિ હોય, અથવા તો કોઈક અબળાની લાજ લૂંટાતી હોય, અથવા તો કોઈ નિર્દોષના ઉપર જબરજસ્ત કોઈ દંડ દેતો હોય અને પોતે શરીર પુરુષ ઊભો હોય ને ખબર હોય આ વાત જ આમ છે અને તેમ છતાંય મૂંગો ઊભો રહે અને કાંઈ પણ શરીરતા ન દેખાડે તો મારે કે એની શરીરતા શું કામની? કદાચ કેડે રિવોલ્વર હોય અથવા તો તલવાર હોય તો મારે કે શા કામની? ખરે ટાઈમે કામ ન લાગી. ગાંઠે ધન હોય ને તે ખર્ચામાં વાપર્યામાં કામ ના આવ્યો તે વૃથા છે. પોતાની પાસે ધન ઘણું હોય પરંતુ એ ધન પોતાના મોક્ષ માર્ગે કામ ન લાગ્યું, કોઈ ગરીબ આદિકને માટે કામ ન લાગ્યું, આ એમ સમજવો. બાકી ધન આદિક પોતાના સંતાન માટે ને પોતાના પુત્ર પરિવારને માટે આખી દુનિયા વાવરે છે, એમાં કાંઈ ધાડ નથી મારતું કોઈ, પણ પરોપકારને અર્થે કામ ન લાગ્યું. મહારાજ કે ધન શા કામનું? તેમ મને ભગવાન મળ્યા છે તે જે જીવ મારો સંગ કરે તેને આગળ હું કલ્યાણની વાત ન કરું ત્યારે મારું જ્ઞાન તે શા કામમાં આવ્યું એમ વિચારીને ઉપદેશ કર્યા નિમિત્તે કંઈક થોડી ઘણી ઉપાધિ રહે તો પણ પરમેશ્વરની વાત કર્યામાં કાયરપણું રાખે નહીં, એમ કહીને શ્રી મહારાજ તુલસીદાસજીના 3 પદ ગૌરાવ્યા. મહારાજ કે પોતાને ભગવાનનું સ્વરૂપ જેમ છેમ જાણવામાં આવ્યું હોય. ભગવાન સ્વામિનારાયણ જ્ઞાન શબ્દ મહારાજ મૂક્યો. ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી જેવા છે એવામાં સમજાઈ ગયા હોય અને તેમ છતાં લોક લાજે ન કહી મનમાં એમ માને કે હું મહારાજ જેવા છે એવા કહીશ તો આને તકલીફ થાય, આને ખોટું લાગશે, અથવા તો હું ભગવાન સ્વામિનારાયણ જેવા છે એવા કહીશ તો કોઈ મને ઉપદ્રવ કરશે, કોઈ મને જરાક બે શબ્દો કહેશે. ઈ બી કે મહારાજ કે જેમ છે વાત ન કરી તેનું જ્ઞાન શું કામમાં આવ્યું, કહો શું કામમાં આવ્યું. માટે ભગવાનના ભક્ત હોય કે સંત હોય, હરિભગત માટે હોય તેને સમજવું આ કે પોતાને ભગવાન સ્વામિનારાયણનું સ્વરૂપ સર્વોપરી જેવું છે એવું સમજાઈ ગયું હોય તો પોતે પોતાની સાથે જેને હેત થયું હોય એને કહેવું કે મહારાજ આવા છે, મહારાજની સ્વરૂપ નિષ્ઠા આમ સમજવી એમ એને કહેવું. મહારાજ રાજી થાય એટલા માટે મારે જે જે આજ્ઞાઓ બતાવી છે એ આજ્ઞાની વાતો કરી મહારાજને આમ સમજી આવી રીતે ભજન કરીને આમ નિયમ પાડીએ તો મહારાજ રાજી થાય એમ વાત કરવી, અને એમ કરતાં થોડો ઘણો ઉપદ્રવ થાય તોય પણ સહન કરી લેવો, પણ વાત તો ચાલુ જ રાખવી, અને આ વાતમાં ઉપદ્રવ થોડો ઘણો થાય જ. સમજાય છે? ઉપાસના વસ્તુ જેવી છે. આ જ નહીં, મહારાજના સમકાલીન સમયથી ઉપાસનાની બાબતમાં થોડો ઘણો ઉપદ્રવ થયો જ છે, હારા હારાને થયો છે, મોટા મોટા સદગુરુને થયો, મોટા મોટા હરિભક્તોને પણ થયો છે, તેમ છતાં એણે વાત પડતી મૂકી નથી. માટે ભગવાનનો ભક્ત કદાચ મહારાજ જેવા છે વાત કરવા જતા અને મહારાજની જેમ છે આજ્ઞા પાળવાથી સુખની પ્રાપ્તિ થાય છે વાત કરવા જતા થોડો ઘણો ઉપદ્રવ થાય, કોઈ બે શબ્દો બોલે તો સહન કરીને પણ વાત તો ચાલુ ને ચાલુ રાખવી, પણ મૂકી દેવી નહીં. મહારાજ એવું કહેશ, લો ભગવાન ઓળખ્યામાં આવ્યો અને પછી ન કહે મહારાજ કે એનું જ્ઞાન શા કામમાં આવ્યું. અનભક્તજનો તમે વિચારો, સદગુરુવર્ય ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી આદિ મહાબ્રહ્મનિષ્ઠ સંતોને ભગવાન સ્વામિનારાયણ જેવા હતા એવા જણાઈ ગયા હતા, બરાબર એને જાણી લીધા હતા, પણ જાણી લીધા પછી એણે વાતો ન કરી હોત, નિષ્કુળાનંદ સ્વામી કાવ્ય ન લખ્યું હોત, આ મોટા બ્રહ્મનિષ્ઠ સંતોએ કોઈ વસ્તુ પ્રવર્તાવી ન હોત તો આજ આપણને ભગવાન ઓળખાત ખરા? ઓળખાત? તેવી વાતો કરતાં કરતાં બહુ ઉપદ્રવ આવ્યા છે પણ તેમ છતાં અટક્યા નથી, ગમે તેવા ઉપદ્રવ આવ્યા અટક્યા નહીં. અટક્યા નહીં તો આજ આપણને લાભ મળ્યો, આજ આપણને લાભ મળ્યો. અટક્યા નહીં એટલે ભગવાન સ્વામિનારાયણ એના ઉપર રાજી થયા. ગોપાળાનંદ સ્વામી થોડા દિવસ ઉપાસનાની વાતો નહોતા કરતા, ડરતા નહોતા ભગવાનના ભક્તો અવળો અર્થ ન કરે, ડરતા નહોતા, પણ સ્વામી જાણી નહોતા કરતા, હુકામ નહોતા કરતા. સ્વામી વિચાર કર્યો કે મારી પાછળ અનેક સંતો ભક્તો એવા થશે જે ભગવાન સ્વામિનારાયણને જેવા છે એવા સમજતા હશે, પણ ડરના માર્યા વાતો નહીં કરે, ડરના માર્યા કદાચ કોઈને કેમ લાગશે ને શું થશે આમ માની અને મારી સ્વરૂપ નિષ્ઠાની વાતો નહીં કરે તો પાછળથી કેટલાક મુમુક્ષેને વાત સમજ્યામાં નહીં આવે. માટે મારા જીવન દ્વારા દેખાડું, કેવું દેખાડું કે ભગવાન સ્વામિનારાયણ આ વાત કરવામાં જ રાજી છે. એટલે સ્વામી થોડા દાડા વાત ન કરી, મહારાજ દર્શન આપ્યા સ્વામીને અને સ્વામીને કીધું, સ્વામી તમે જીવી છે એવી મારી સ્વરૂપ નિષ્ઠા જાણો છો અને મારા સ્વરૂપનું તમને જેમ છે એમ જ્ઞાન છે અને તેમ છતાં વાત કેમ નથી કરતા? જો વાત નહીં કરો તો 1000 વર્ષ સુધી આના દેહમાં રાખીશ, ધામમાં નહીં તડી જાઓ. અને આમ જ્યારે ગોપાળાનંદ સ્વામીને કીધું અને બીજે દાડે ગોપાળાનંદ સ્વામી જે ઉમરેઠમાં વાતો વેતી કરી તે એક બ્રહ્મચારીને તો વાત પથ ન પડી. આજ તો હજી સારું જ કહો, તે ઝાડાને ઉલટી શરૂ થઈ ગયા. લ્યો બ્રહ્મચારી નામ પણ લખ્યું છે પણ સભા મપાય નહીં, ઝાડાને ઉલટી શરૂ થઈ ગયા. રઘુજી મારાને ખબર પડી ને પછી બોલાવ્યા, કીધું બ્રહ્મચારી મહારાજ એ તો યોગીરાજ છે, ક્યાંય ખેલમાં ખેલતા હોય તમે સમજો ને ઠીક છે કે પછી સારું થઈ ગયું. પછી ગોપાળાનંદ સ્વામી 1 મહિના સુધી આરે રાખીને ધીમે 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 કરતા સ્વરૂપ નિષ્ઠા સમજાય અને જે દાડે સ્વરૂપ નિષ્ઠા સમજાડે ત્યારે સ્વામીને દંડવટ કર્યા. દંડવટ કરીને કે સ્વામી સારું થયું, તમે મહારાજ સમજાવ્યા, નતર મહારાજનો મુંડેલો હતો, મહારાજે મને બ્રહ્મચારી કર્યો હતો, મહારાજના અનેક વાર દર્શન કર્યા હતા તોય પણ અક્ષરધામમાં જાત નહીં. સ્વામી તમે દયા કરી તા વાત સમજાવી. એટલે ગોપાળાનંદ સ્વામી નહોતા કહેતા એનો મતલબ એમ નથી સ્વામી ડરતા હતા, સ્વામી કોઈથી ડરેવા નહોતા, પણ પાછળથી સમજાવવા માટે સ્વામી થોડા દાડા રોકાણા કે પાછળથી મારા સંતો અને ભક્તોને એવું અનુસંધાન રહે કે આ વાત નહીં કહેવાથી મહારાજ નારાજ થશે અને આ વાત કહેવાથી જ મહારાજ રાજી થશે. અને મહારાજ બોલ્યા, આમાં અમારો સંપૂર્ણ રાજીપો છે. મધ્યના તેરમામાં જે જે વાત કરો તે તે વાતમાં આ વાતનું બીજ લાવજો, મહારાજના શબ્દો છે. માટે ભગવાનના ભક્તો બહુ વાતને સમજે, પોતાને જે વાત સમજાઈ ગઈ છે મહારાજની સર્વોપરીપણાની એ વાત બીજા મુમુક્ષને કહે, એના જીવમાં પણ મહારાજનું સ્વરૂપ ઉતારે. મહારાજ એમ કહે છે કે પોતાને જ્ઞાન થયું છે, પોતાને વાત સમજાઈ ગઈ છે, અને પછી એ નથી કહેતો તો મહારાજ કે એનું જ્ઞાન શા કામમાં આવ્યું, અને વાત કહેવા પછી મહારાજ કે ઉપદ્રવ થાય થોડો ઘણો તો એને સહન કરીને પણ વાત કહેવી. તે ત્રણ પદના નામ, એક તો જાકી લગન રામસો નાહી, તથા બીજું એહી ક્યો સુનું વેદ ચહુ, તથા ત્રીજું જાકુ પ્રિય ન રામ વિદેહી, એ ત્રણ પદ ગૌરાઈને પછી શ્રીજી મહારાજ બોલ્યા છે. જેવી રીતે આ પદમાં કહ્યું છે તેવી રીતે આપણે રહેવું છે, જેમાં આ પદની અંદર એવું બતાવ્યું છે કે પરમાત્માની અંદર પ્રીતિ ન હોય અને માં જાનકીની અંદર મને પ્રીતિ ન હોય. કોણ કહે છે? તુલસીદાસ. તો એવી વ્યક્તિ જેને ભગવાનની સાથે પ્રીતિ નથી, એ વ્યક્તિને આરે મારે કોઈ સંબંધ નથી. એમ મહારાજ કે મારા આશ્રિત એમ સમજવું કે મારા ઈષ્ટદેવની સાથે જેને પ્રીત નથી એની સાથે મારે શું સંબંધ? મારા હરિજી શું હેત ન દિશે રે તેને ઘેર સિદ્ધ જઈએ. મહારાજ કે જેને ભગવાનની સાથે હેત નથી તો એની પાસે જઈને કરીએ શું? મહારાજ અદ્ભુત વાત બતાવે, તે કરતા કરતા જો કાંઈક અધૂરું રહ્યું અને એટલામાં જો દેહ પડ્યો તો પણ મરી નરક ચરેસીમ જવું નથી, કે કોઈ ભૂતપ્રેત થવું નથી, શુદ્ધો ભૂંડા મૂંડો દેહ આવશે તો પણ ઇન્દ્રના જેવો કે બ્રહ્માના જેવો તો આવશે, પણ એથી ઉતરતો નહીં આવે. માટે નિર્ભય રહીને ભગવાનનું ભજન કરવું. મહારાજ કે આમ સમજણ હશે ને પછી તમે મંડ્યા હશો અને કદાચ વાસના રહી ગઈ તોય તમારી અધોગતિ તો નહીં થાય. બહુ બ્રહ્માદિક ઇન્દ્ર અને બ્રહ્માદિકનો મહારાજ કે ભૂંડા મૂંડો દેહ આવશે તો આવશે, પણ એથી નીચે પ્રાપ્તિ તો નહીં થાય. તો મહારાજ કીધું ન્યા જવું એ તો નરક જેવું છે, તો એનું કેમ સમજવું? તો વાલા ભક્તો, મહારાજને કહેવાનો હાર દેવો છે, આવું તમને સંપૂર્ણ જ્ઞાન થઈ ગયું છે ને કદાચ ઇન્દ્રના કે બ્રહ્માના લોકમાં તમે ગયા હશો તો પણ આ જ્ઞાન તમને ભૂલાશે નહીં અને ત્યાં તમને આશક્તિ થશે નહીં, એને પણ તમે પડતું મૂકી ફરીવાર જન્મને ધારણ કરશો. મારા સ્વરૂપનું તમને જ્ઞાન છે માટે વળી દાખલો કરીને તમને તમે મને જ્યારે પામશો ને ત્યારે જ વિરામને પામશો, ત્યારે જ તમને શાંતિ થશે. બાકી દુનિયા તમને કોઈ બાંધી શકશે નહીં, ઇન્દ્ર બ્રહ્માદિકના લોક પણ તમને બાંધી શકશે નહીં, પણ એથી ઉતરતો નહીં આવે. માટે નિર્ભય રહીને ભગવાનનું ભજન કરવું. એમ કહીને શ્રીજી મહારાજને મુકુંદ બ્રહ્મચારી તેડવા આવ્યા, તે ભેળે જમવા પધાર્યા. ઇતિ વચનામૃતમ મધ્યનું 57મું થયું. સ્વામિનારાયણ રે, સ્વામિનારાયણ રે. હવે સાંભળી 58મું. સંવંત 1881ના શ્રાવણ સુધી ચોથને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્ય દાદા ખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર ગાદી તકિયા નખાને બિરાજમાન હતા અને શ્રીજી મહારાજે સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિમંડળ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરીને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો, જે જે આચાર્ય થયા છે તેના સંપ્રદાયની પુષ્ટિ ઘણા કાળ સુધી સે ઉપાય કરીને રહી છે. પછી મુક્તાનંદ સ્વામી કહ્યું છે, એક તો સંપ્રદાય સંબંધી ગ્રંથ હોય અને બીજો શાસ્ત્ર કયો એવો વર્ણાશ્રમનો ધર્મ હોય અને ત્રીજી પોતાના ઈષ્ટદેવને વિશે અતિશય દ્રઢતા હોય, એ ત્રણને યોગ્ય કરીને પોતાના સંપ્રદાયની પુષ્ટિ રહે છે. પછી શ્રીજી મહારાજે બ્રહ્માનંદ સ્વામી તથા નિત્યાનંદ સ્વામીને પણ પૂછ્યું ત્યારે એમણે પણ એવી જ રીતે કહ્યું. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, લ્યો એ પ્રશ્નનો ઉત્તર અમે કરીએ છીએ. સંપ્રદાયની પુષ્ટિ તો એમ થાય છે, જે સંપ્રદાયના ઈષ્ટદેવ હોય તેનો જે હેતુ માટે પૃથ્વી વિશે જન્મ થયો હોય અને જન્મ ધરીને તેણે જે જે ચરિત્ર કર્યા હોય અને જે જે આચરણ કર્યા હોય તે આચરણ વિશે ધર્મ પણ સહેજે આવી જાય, અંત ઈષ્ટદેવનો મહિમા પણ આવી જાય. માટે પોતાના ઈષ્ટદેવના જે જન્મથી કરીને દેહ મૂકવા પર્યંત ચરિત્ર તેનું જે શાસ્ત્ર તેણે કરીને સંપ્રદાયની પુષ્ટિ થાય છે. તે શાસ્ત્ર સંસ્કૃત હોય અથવા ભાષા હોય પણ તે જ ગ્રંથ સંપ્રદાયની પુષ્ટિ કરે, પણ તે વિના બીજો ગ્રંથ પોતાના સંપ્રદાયની પુષ્ટિ કરે નહીં. જેમ રામચંદ્રના ઉપાસક હોય તેને વાલ્મીકિ રામાયણે કરીને જ પોતાના સંપ્રદાયની પુષ્ટિ થાય, અને શ્રીકૃષ્ણ ભગવાનના જે ઉપાસક હોય તેને દશમ સ્કંદ તથા પંચમ સ્કંદ એકાદશ સ્કંદ એ બે જે ભાગવતના સ્કંદ તેણે કરીને જ પોતાના સંપ્રદાયની પુષ્ટિ થાય, પણ રામચંદ્રના ઉપાસક તથા શ્રીકૃષ્ણના ઉપાસક તેને વેદે કરીને પોતાના સંપ્રદાયની પુષ્ટિ ન થાય. માટે પોતાના સંપ્રદાયની રીતનું જે શાસ્ત્ર હોય તે જ પાછલે દાડે પોતાના સંપ્રદાયને પુષ્ટ કરે છે. એમ કહીને શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામીને કહ્યું છે, તમે પણ પોતાના સંપ્રદાય સંબંધી ને પોતાના ઇષ્ટદેવ સંબંધી જે વાણી તથા શાસ્ત્ર તે જ દેહ પર્યંત કર્યા કરજો, ને તમારો દેહ રહે ત્યાં સુધી તમને એ જ આજ્ઞા છે. પછી એ શ્રીજી મહારાજનું વચન તેને મુક્તાનંદ સ્વામી અતિ આદર કરીને માથે ચડાવ્યું અને શ્રીજી મહારાજને બે હાથ જોડે નમસ્કાર કર્યા. બહુ અદ્ભુત વચનામૃત છે. અનેક આપણી જે સમજણો છે એને વ્યવસ્થિત કરનારું આ વચનામૃત છે. મહારાજે પ્રશ્ન કર્યો કે જે જે આચાર્યો થયા છે તેના સંપ્રદાયને ઘણા કાળ સુધી પુષ્ટિ શે ઉપાયે થાય? પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું છે, એક તો સંપ્રદાય સંબંધી ગ્રંથ હોય, અને બીજો શાસ્ત્રે કહ્યું એવો વર્ણાશ્રમનો ધર્મ હોય, અને ત્રીજી પોતાના ઇષ્ટદેવની વિશે અતિશય દ્રઢતા હોય, એ ત્રણને યોગ્ય કરીને પોતાના સંપ્રદાયની પુષ્ટિ થાય. પછી મહારાજ બ્રહ્માનંદ સ્વામી નિત્યાનંદ સ્વામી બોલાય ને એને કીધું, તમે શું કહોશ? એણે પણ એની એ જ વાત કરી, પણ મહારાજ એ વાતને સ્વીકારી નહીં. અને મહારાજ શું કીધું કે સ્વામી, અમે એ પ્રશ્ન ઉત્તર કરી તમે સાંભળો, જે સંપ્રદાયની પુષ્ટિ તો એમ થાય છે જે અંદર પટ્ટી લગાડે છે ને તે સામે પ્રકાશ આવે, જે સંપ્રદાયના ઈષ્ટદેવ હોય તેનો જે હેતુ માટે પૃથ્વી વિશે જન્મ થયો હોય, અને જન્મ ધરીને તેણે જે જે ચરિત્ર કર્યા હોય અને જે જે આચરણ કર્યા હોય તે આચરણને વિશે ધર્મ પણ સહેજે આવી જાય, અંત ઈષ્ટદેવનો મહિમા પણ આવી જાય, માટે પોતાના ઈષ્ટદેવના જે જન્મથી કરીને દેહ મુકાવ્યા પર્યંતના ચરિત્ર તેનું જે શાસ્ત્ર તેણે કરીને સંપ્રદાયની પુષ્ટિ થાય છે. મુક્તાનંદ સ્વામી કે મહારાજ, સંપ્રદાય સંબંધી શાસ્ત્ર હોય, વર્ણાશ્રમનો ધર્મ હોય, પોતાના ઈષ્ટદેવ એમની અતિશય દ્રઢતા હોય તો સંપ્રદાયની પુષ્ટિ થાય. અને મહારાજ એવું કીધું કે સંપ્રદાય સંબંધી શાસ્ત્ર હોય, પોતાના ઈષ્ટદેવ જે હેતુસર આ પૃથ્વી પર આવ્યો હોય એ હેતુ જે આમાં લખેલો હોય, જન્મથી લઈને તિરોધાન સુધીના જેની અંદર ચરિત્રો હોય એવું જે શાસ્ત્ર એ જ પાછળ કરીને પુષ્ટિ કરે, બેમાં ભેદ શું પડ્યો? મુક્તાનંદ સ્વામી એમ જ કીધું, મહારાજ સંપ્રદાય સંબંધી શાસ્ત્ર હોય એથી કરીને સંપ્રદાયની પુષ્ટિ થાય. મહારાજે એમ જ કીધું કે કઈ ભેદ છે? મુક્તાનંદ સ્વામી જે કહે છે મહારાજ જે કહે છે એમાં બહુ અંતર છે. સ્વામી કે સંપ્રદાય સંબંધી શાસ્ત્ર હોય એથી પાછળ કરીને સંપ્રદાયની પુષ્ટિ થાય. સંપ્રદાય સંબંધી શાસ્ત્ર કયા? તો મહારાજ શિક્ષાપત્રીમાં પ્રમાણ કર્યા જે આઠ સત્શાસ્ત્ર. મુક્તાનંદ સ્વામીએ ત્યાં દ્રષ્ટિ નાખી, મહારાજ એવું હોય વર્ણાશ્રમનો ધર્મ હોય ને પોતાના ઈષ્ટદેવ સાથે નિષ્ઠા હોય એટલે કલ્યાણ થાય. મહારાજ કે સ્વામી તમારી દ્રષ્ટિ ભોગી નહીં. બ્રહ્માનંદ સ્વામી નિત્યાનંદ સ્વામી બોલાવીને મહારાજ કીધું, એણે પણ એ જ કીધું, મહારાજ કે સ્વામી તમારી દ્રષ્ટિ પણ પહોંચી નહીં. એ આઠ જે સત્શાસ્ત્ર છે, શાસ્ત્ર સારા જ છે પણ પોતાની સંપ્રદાયની પુષ્ટિ કરે મહારાજ કે એ કાંઈ શક્ય બને નહીં. મહારાજ બતાવી પોતાના સંપ્રદાયની કેમ પુષ્ટિ થાય. મહારાજ કે સંપ્રદાયના ઈષ્ટદેવ હોય તેનો જે હેતુ માટે પૃથ્વી વિશે જન્મ થયો, પહેલું કારણ જે હેતુ માટે પૃથ્વી પર પરમાત્મા પધાર્યા હોય. મહારાજ કઈ હેતુ માટે પધાર્યા છે? ઘણા બધા કારણો છે, છ હેતુ બતાવ્યા છે, પણ સર્વ કરતા મારાનો શ્રેષ્ઠ હેતુ હોય તો જીવાત્માને નિર્વાસની કરીને પોતાના સ્વરૂપની નિષ્ઠા કરાવવા માટે મહારાજ આ બ્રહ્માંડમાં પધાર્યા. પોતાના સ્વરૂપની નિષ્ઠા કરાવવા માટે, પોતાનું સ્વરૂપ ઓળખાવવા માટે, સર્વોપરી નિષ્ઠા કરાવવા માટે મહારાજ આ બ્રહ્માંડમાં આવ્યા છે. મારાનો મુખ્ય હેતુ આ છે. એ હેતુ જેની અંદર હોય એવું જે સંપ્રદાય સંબંધી શાસ્ત્ર મારે કે એ જ પાછળ કે પુષ્ટિ કરે, બીજી વાત મહારાજ બતાવી, પોતાના જે ઈષ્ટદેવ છે એના જન્મથી લઈને તિરોધાન સુધીના ચરિત્રો જે ગ્રંથમાં હોય, જેની અંદર ધર્મ પણ સહેજે આવી જાય, એ શાસ્ત્ર પોતાના સંપ્રદાયની પાછળ કરીને પુષ્ટિ કરે. એવું કયું શાસ્ત્ર? વચનામૃત. એમાં હેતુ છે મહારાજનો, ભક્ત ચિંતામણી, સત્સંગ જીવન, સત્સંગી ભૂષણ, હરિલીલામૃત, ઘનશ્યામ લીલામૃત, પછી હરિલીલા કલ્પતૃ વગેરે વગેરે જે સંપ્રદાયના જે ગ્રંથો છે એ સંપ્રદાયની પુષ્ટિ કરે, બીજા ગ્રંથ પુષ્ટિ કરી શકે નહીં. મહારાજ કે એમાં ધર્મ પણ સહેજે આવી જાય. મહારાજ જો હરિલીલામૃતમાં પ્રસંગ લખ્યો, બુદ્ધે જ મહારાજ આવ્યા છે અંત્ય ખોડાભાઈ, અંત્યા મહારાજે સદાવ્રત માગ્યું છે. અને પછી મહારાજ બોચાસણ જ્યારે ગયા, કાશીદાસની ઘેરે ગયા, કાશીદાસની માએ જ્યારે દૂધ આપ્યું ને, ત્યારે મહારાજ કે જરા ગાળતા હો, આને ગાળીને લાવો. આમ બતાવ્યું ને કે એના ચરિત્ર એવા હોય સહેજે એમાં ધર્મ આવી જાય, આને મહારાજ કે ગાળીને આપો. સહેજે મહારાજે ધર્મ વણી લીધો. સત્સંગીઓને એમ બોલે છે કે મહારાજ ઘરબાર છોડીને જ્યારે નીકળ્યા છે, ચાર દિવસનો ઉપવાસ થયા અને ચોથે દિવસે મારાનું શરીર પૃથ્વી પર પડી ગયું, અને પછી ઊભા થઈને ચાલ્યા, નદીનો કાંઠો આવ્યો અને કાંઠા ઉપર વડનું વૃક્ષ હતું, એની નીચે મહારાજ બેઠા. રાત્રે કાળ ભૈરવ આદિક આવ્યા, હનુમાનજી બધાને મારીને તગડીને કાઢી મૂક્યા, અને પછી હનુમાનજી મહારાજ માટે જ્યારે ફળ લાવ્યા, ત્યારે મહારાજે પ્રથમ ધોળ આવ્યા અને સુધારીને પ્રથમ શાલિગ્રામને જમાડ્યા, અને પછી પોતે જેમાં સહેજે ધર્મ આવી ગયો, ભક્તિ આવી ગઈ. એવો જે ગ્રંથ છે મહારાજ કે એ જ પોતાના સંપ્રદાયની પાછળ કેડે પુષ્ટિ કરે. આપણા મગજમાં કોણ જાણે કેવું ભરાઈ ગયું છે. બસ જોકે હવે આમ સમજણમાં ફેર થતો જાય છે. મેં તમને એકવાર આગળ વાત કરી હતી કે આવા સર્વોપરી ભગવાન આ પૃથ્વી પર આવ્યા, તેમ છતાંય કેટલાક લોકો એમ કહે છે કે સ્વામિનારાયણ એ મહાપુરુષ છે. સર્વોપરી ભગવાન તો નથી માનતા, પણ ભગવાન કહેવા માટે તૈયાર નથી. એનું કારણ એ લોકો નથી, સમજાય? એમાં એનો કાંઈ વાંક નથી, વાંક માત્ર આપણો છે. કોનો વાંક છે? આપણો વાંક છે. શું વાંક છે ખબર છે? એ આપણે કરોડો રૂપિયા ખર્ચી ખર્ચીને મોટા મોટા સમય ઉત્સવ કરાવીએ. કેવા કરાવીએ? મોટા મોટા. એની અંદર હજારો લોકો આવે, હજારો લોકો આવીને પછી આપણા ઉત્સવના બહુ વખાણ કરે કે આહા હા, બાકી ઉત્સવ તો સ્વામિનારાયણ વાળા કરી જાડો, હું એની વ્યવસ્થા. આમ જ્યાં નળ ખોલી તો છાશ આવતી નળમાં, એમ કે નળ ખોલી છાશ નળમાં આવતી હતી. આવા ઉત્સવ અને લાખો માણસો ભેળા થયેલા, પણ કોઈને ખબર ન પડે એટલી શાંતિ અને એટલી બધી વ્યવસ્થા. આપણે ત્યાં તો 5000 માણસ હોય તો બધું ગડબડ ગોટા હોય, એમ બહુ વખાણ કરે, બહુ વખાણ કરે. અને પછી શું કે ખબર, સ્વામિનારાયણ કેવાય એમ પૂછે ને તો કે એ તો મહાપુરુષ કે. સ્વામિનારાયણને ભગવાન ન કહે, મહાપુરુષ. શું કામ ન કહે? કારણ કે એટલા મોટા સમય ઉત્સવ કરી અને વરરાજાને સ્થાને આપણે ભગવાન સ્વામિનારાયણને રાખ્યા હોય નહીં. હાથ દાડા કે નવ દાડો ઉત્સવ હોય પણ ગુણ બીજાના જ ગવાતા હોય. સ્વામિનારાયણનું ક્યારેક ક્યારેક નામ આવે. અને પાછા વળી એમ કે આપણે સાધુ જ કથા વાંચતા હોય ને, કદાચ બીજી કથા હોય તો તે ભાગવતની હોય તો એમાં સાધુ દ્રષ્ટાંતો લઈએ જ ને, પણ લઈ લઈને કેટલાક લે. હે, જ્યાં ભગવાન સ્વામિનારાયણને વરને સ્થાને નથી બેસાડ્યા, અણવરને સ્થાને બેહાર્યા છે. તે અણવરના ગુણ ગાય ગાયને જાણડ્યું. કેટલાક ગાય, કેટલાક ગાય, સાત આઠ ફેરી કડી આવે ને, સાત આઠ કડી ગાય ને ત્યારે એકવાર અણવરનું નામ આવે. કારણ કે જાનડ્યું ગીત ગાતા ગાતા વરના બાપનું નામે લેવું પડે. હવે ત્યાં કોણ જાણે ગીત ગાય કે નીત ગાતા, પણ જે ગીતા ગાયમાં એના વરના બાપનું નામ લેવું પડે, એની માનું નામ લેવું પડે, અને કાકાને લેવું પડે, અને ભાઈનું લેવું પડે, આ બધા નામ લેતા લેતા નંબર આવે ત્યારે અણવરનું લે. પણ વરરાજાનું કડીએ કડીએ લે, સમજાય છે? વરરાજાનું કડીએ કડીએ લે. પણ આપણી તકલીફ એ છે, કોણ જાણે કોનાથી ડરીએ છીએ, કોનેથી ડરીએ છીએ. તે 200 વર્ષ વ્યતીત થઈ ગયા તો હજી ભગવાન સ્વામિનારાયણને આપણે જાહેરમાં મૂકવા તૈયાર નથી. લો, વરરાજે બીજા હોય કથા, એની હાથ દાડા ગવાય, નવ દાડા ગવાય. રૂપિયા બધા કોને ભેગા કર્યા ખબર? હરિભક્તોએ. રૂપિયા કોના હોય? હરિભગતના. જે રૂપિયા કોને આપ્યા? ભગવાન સ્વામિનારાયણે. જેણે રોટલા આપ્યા એના ગુણ ગાવામાં આપણે તૈયાર નથી. અને મતલબ એ સાંભળનારો આવ્યો હોય, સાંભળનારો આવ્યો હોય, હવે એ તો બીજું જ ગાતો હોય આપણે, હવે કદાચ સાંભળે એમાં વચ્ચે આપણે જરાક બે શબ્દો લઈએ, કદાચ એકાદ દ્રષ્ટાંત લઈએ તો એના મનમાં હું ઉપજાવી કાઢ્યું છે, કારણ કે શાસ્ત્ર તો સામે હોય નહીં, આપણું શ્લોક બ્લોક તો આવે નહીં આના, એટલે મનમાં એમ થાય ઉપજાવી કાઢ્યું છે. બાકી સ્વામિનારાયણ તો મહાપુરુષ છે, પણ પોતાના સમય ઉત્સવ હોય ને એની અંદર સત્સંગી જીવન, સત્સંગી ભૂષણ, વચનામૃત, હરિલીલા કલ્પતરુ, ઘનશ્યામ લીલામૃત વગેરે ગ્રંથો જો વંચાતા હોય, વગેરે ગ્રંથો વંચાતા હોય તો ભલ ભલાને આ પડી જાય કે સ્વામિનારાયણ જેવા તો સ્વામિનારાયણ છે, એવું દુનિયામાં કોઈ નથી એમ, ભલ ભલાને આ પડી જાય કહો. અને ઘણાને આપણે કહીએ, હમણાં મેં ઇન્ડિયા ગયા હતા ત્યારે દિવાળી પછી બે ઉપરા ઉપર એક પારાયણ લખાણ હતી, એક કારતક વધ પડીવે શરૂ થાય તેને સાતમી પૂરી થતી હતી, બીજી આઠમે શરૂ થાય અને અમાસે પૂરી કરવી, એવી બે, એક પીઠોડીમાં અને એક સલોડીમાં બે પારણ લખાણી. એટલે મેં કીધું શેની કરાવી છે, એટલે કે સ્વામી ભાગવતની. મેં કીધું સત્સંગ જીવનમાં તમને શું ખામી દેખાણી, આ તમે સાંભળો છો તે તો ખામી કાંઈ નથી કે બરાબર છે, ઓલરાઈટ છે. મેં કીધું પછી એની કરાવો ને, એ કે પણ અમારા ગામમાં છે ને 25% લોકો વૈષ્ણવ છે કે, એટલે જો ભાગવતની કરાય ને તે લોકોને સારું લાગે. મેં કીધું તમે એને જ સારું લગાડતા રહેશો, સ્વામિનારાયણને કીધી સારું લગાડશો. હે 75% બે ગામ તમે ઇન્ડિયામાં આવો ક્યારે પૂછજો, બે ગામ ગઢડાદેશના ગામ છે, અને બે જ ગામ, બે મોટા ગામ ગઢડાદેશના મુખ્ય ડાબો જમણો હાથ કહેવાય એવા બે ગામ, પીઠોડી અને સલોડી, બે ડાબો જમણો હાથ કહેવાય ગઢપુર દેશના. 75% હરિભક્તોની મેજોરિટી બે ગામમાં કે ભાગવતની કરાવી છે, કે ઓલા 25% વૈષ્ણવ લોકો છે ને આવે. મેં એને કીધું તમારા ગામમાં એ લોકો ક્યારે પારણ બેહારે? મને કે હા બેહારે. મેં કીધું છે ને બેહારે? તો ભાગવતની બેહારે. મેં કીધું એને કોઈ વિચાર કર્યો કે અમારા ગામમાં 75% આ સ્વામિનારાયણ વાળા છે તો આપણે સત્સંગ જીવનની પારણ બેહારી એવો એને કોઈ સંકલ્પ કર્યો? તો કે ના સ્વામી એને નથી કર્યો. તો મેં કીધું હુકામ મૂર્ખાએ કરો, આ કીધી સ્વામિનારાયણને ઓળખાવું છું. અને પછી એને સમજાવ્યું, પછી બેને આ પડી ગયા સ્વામી વાત સાચી છે, ઓકે મળે આ તો ભૂલી કહેવાય છે, આપણા ઈષ્ટદેવનું આપણે ગુણ ન ગાઈ તો પછી ઓળખે કોણ? અને તમે જુઓ સંપ્રદાયની અંદર આમ વિસ્તાર ઘણો છે, પણ સંપ્રદાયમાં હરિભક્તો બહુ કાચા રહી ગયા, બહુ કાચા રહી ગયા. તમે વિચારજો, તમે સંપ્રદાયના હરિભક્તોને પૂછશો ને તો રામાયણનું બધું જ્ઞાન હશે, ભાગવતનું બધું જ્ઞાન હશે, પણ સત્સંગજીવનું પૂછશો ને તો કાંઈ ખબર નહીં હોય. ભગવાન સ્વામિનારાયણના ચરિત્રને તમે પૂછશો ને તો ઉપર ઉપર જ્ઞાન હશે, ઉપર છેલું હાવ. કારણ શું? કારણ શું કોણ તમે? અને આજ નેતર સ્વામિનારાયણ સંપ્રદાયમાં જે કથાઓ પારાયણ થાય છે એટલી બીજી નથી થતી, કારણ કે એટલું સમૃદ્ધ છે કોણ? અહીંયા નથી ને ઇન્ડિયામાં સ્વામિનારાયણ વાળા જેટલા સમૃદ્ધ છે એટલા બીજા નથી. ઈ પારાયણો બેહારે છે મોટી મોટી, પણ વરરાજો ભગવાન સ્વામિનારાયણને ન કર્યો હોય, બીજાની તો વાત જવા દો, ઓલાને સારું લાગવું તો લાગે, ન લાગે તો કાંઈ નહીં, પણ સ્વામિનારાયણનો જેનો થયો છે, જેની કંઠી બાંધી છે, જેનો તિલક ચાંદલો કરે, એવા હરિભક્તોને ભગવાન સ્વામિનારાયણનું પૂરું જ્ઞાન નથી કહો. આનું કારણ શું? હે શું કારણ? આપણે ડરતા જ રહ્યા, ડરતા જ રહ્યા, એમ પડખે વાળાનું જ સારું કરવાય રહ્યા. સૌરાષ્ટ્રમાં કહેવત છે કે ઘરના છોકરા ઘંટી છાટે, અને પછી શું કે અને પાડો છે ને એવું કાંક છે, એમ દિશા બસ આવી થઈ સંપ્રદાયની. સંપ્રદાયના જે અન્યાયો છે એને સ્વામિનારાયણ સંપ્રદાયના હોવા છતાંય આ સંપ્રદાયનું પૂર્ણ જ્ઞાન ન થયું, અને બીજાને સારું લગાડવા માટે બીજું બધું જ્ઞાન કરાવી દીધું. ભક્તો ભૂલ આવી કરશો નહીં. કથા જ્યારે પણ બેહારવાની થાય ત્યારે પ્રત્યક્ષના ગુણ ગાજો. અને કેટલાક એમ માને છે કે જાહેરમાં લોકો ન પેથ પડે. કોણ કે ન પેથ પડે? કોણ કે ના છે? હમણાં અમે ઇન્ડિયા જે ગયા હતા પારણ કરવા, સત્સંગ જીવનની પારણ હતી, જાહેરમાં પારણ હતી, 25,000 નીચે કોઈ પબ્લિક સિટી નહોતી. જો ભગવાન સ્વામિનારાયણના ચરિત્રમાં રસ ન હોય અને લોકોને ન ગમતા હોય તો થુકામ આવે, એ કાંઈ બધા હરિભગત નહીં હોય. ઉલ્યાય બિચારા સાંભળ્યા પછી એમ કે છે કે ઓહો, સ્વામિનારાયણ સંપ્રદાયમાં આવા સરસ સાહિત્ય છે, અમને તેમ હતું સ્વામિનારાયણ સંપ્રદાયમાં એવા કોઈ ગ્રંથો નહીં હોય એટલે ભાગવતની બેહારતા છે. લો અંતમ વિચારજો, ભક્તો બહુ વિચાર કરજો, સ્વામિનારાયણ સંપ્રદાયના જેટલા સાહિત્યો છે, જેટલા ગ્રંથો છે, એટલા તમને કોઈ સંપ્રદાયના જોવા નહીં મળે, કોઈ સંપ્રદાયના જોવા નહીં મળે. ભાગવતનો વિચાર કીધું, કેટલા સાહિત્ય, કેટલા ગ્રંથો? તો કે ભાગવત, ગીતાજી, મહાભારત, પછી એની બહાર કાંઈ નહીં. રામચંદ્રજી ભગવાનના સાહિત્યનો વિચાર કરો, રામાયણ, પછી તો કાંઈ નહીં. જ્યારે ભગવાન સ્વામિનારાયણને ઘેરે તો ગ્રંથોનો ટૂંટો નથી, આખું વરહ કથા ચાલુ રાખો ને આખું વરહ તો એકનો એક ગ્રંથ ફરીવાર ન આવે, બોલો આટલા ગ્રંથો છે. અને તેમ છતાંય આપણા મનની અંદર કોણ જાણે કેવો મોહ લાગ્યો છે, અને બે ચાર જણા મળી જાય પાછા, ના ના કે આમ જ કરાય. અને કેટલાક તો વળી એમ કહે કે પિતૃની પાછળ ભાગવત જ બેહારાય, એમ આવો ઠેરાવ કરી રાખે. પણ હું તમને એમ કહું ભક્તો, સ્વામિનારાયણનો આશ્રિત હોય, સ્વામિનારાયણની કંઠી પહેરી હોય, સ્વામિનારાયણનો તિલક ચાંદલો કરતો હોય અને અખંડ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરતો આવો ભગવાનનો ભગત હોય, એ તો ભગવાનના ધામમાં જ ગયો હોય, પણ કદાચ કાંઈ કચાસ રહી ગઈ અને એની પાછળ એને તમે ભાગવતની કથા બેહારતી જાય ક્યાં, એને કથા મળતી જાય ક્યાં, ગોલોકમાં જાય, ઓલા જાવું તક્ષિરધામ આપણે કદાચ ગયો ને ખેંચીને પાછું ઓલા નાખી, કહો કેવી ભૂલો કરીએ છીએ આપણે, કહો. અને એમ થાય પાછું ઈ કથાથી જ મોક્ષ થાય, અરે હોતા હશે ભલા માણસો, ભગવાન સ્વામિનારાયણનો પ્રગટનો ગ્રંથ મોક્ષ ન કરે. આવી ભૂલ ભક્તો કરશો નહીં. અને જાહેરની વાત તમે ક્યાં કરો, ઘણા તો મંદિરમાં બસ એ જ કથા એ જ કથા, પણ ક્યાં સુધી એમ. મહારાજે પ્રવર્તા એ વાત બરાબર છે, કારણ કે તે દાડે સમય એવો હતો મહારાજે તેવી વાત પ્રવર્તાવેલી. કેવી પ્રવર્તાવેલી? મહારાજે સંતોને જ્યારે અતિ ઉપદ્રવ થયો ને ત્યારે શિખા કઢાવી નાખી મહારાજે, કંઠીઓ કઢાવી નાખી, તિલક ચાંદલા ભૂસાવી નાખ્યા મહારાજે, અને લાંઘે કઢાવીને સંન્યાસીને વેશ ધારણ કરાવ્યા. અને મહારાજ કે જાઓ સંતો તમે ગામડે ફરજો, પરોક્ષની વાતો કરજો, રામકૃષ્ણના મહિમાની વાતો કરજો, અને કોઈ મુમુક્ષ ખરેખરો તમને મળે ને ત્યારે પ્રગટની વાત કરી દેજો, જાઓ. એવો ઉપદ્રવ હતો ત્યારે મહારાજે આજ્ઞા કરી, પણ જ્યારે ઉપદ્રવ ટળી ગયો, સર માલકમ જ્યારે આવ્યાની આશ્રિત થયા, ઉપદ્રવ ટળ્યો ને મહારાજ બધાને પોતાની પાસે બોલાવી લીધા. મહારાજ કે ફરી વાર હતા એના ચિહ્નો ધારણ કરો અને જાઓ, હવે કરો પ્રગટની વાતો, કોઈ તમારું નામ લેનાર નથી. પણ હવે કેમ સમજાવવું, આ ટીકડી નથી પાઈ દેવાય. એ માટે ભક્તો બહુ દઢીકરણ કરજો સંપ્રદાયની પુષ્ટિ, તો સંપ્રદાયના ઈષ્ટદેવના ગ્રંથ વતે જ, એના ચરિત્ર વતે જ, જે હેતુ માટે એનું પ્રાગટ્ય થયું એના માધ્યમથી જ પુષ્ટિ થાય, બાકી કોઈ હિસાબે સંપ્રદાયની પુષ્ટિ ન થાય, કોઈ હિસાબે ન થાય. આપણા મનમાં થાય પુષ્ટિ ઘણી થઈને, ભક્તો એમના પુષ્ટિ નથી. પુષ્ટિ ત્યારે થઈ કહેવાય, પોતાના ઈષ્ટદેવ છે એ જેવા છેવા સમજાય, એની આજ્ઞા જ્યારે જીવનની અંદર ઉતરે ને ત્યારે પુષ્ટિ થઈ કહેવાય. આ તો ઉદ્ઘોષ છે, સમજો, ઉદ્ઘોષ ઘણો છે, પણ સાચી પુષ્ટિ જેવી થવી જોઈએ એવી થઈ નથી, એનું કારણ આપણી કમજોરી છે. માટે ભગવાનના ભક્તો યાદ રાખજો, ક્યારે પણ કોઈની પાછળ પારણ બિહારવાનો સંકલ્પ થાય તો પ્રગટના ચરિત્રોને બિહારજો, એની બિહારજો, એ ગુણને સાંભળજો, હૃદયની અંદર આઠો જ આમાં આનંદ આનંદ. આમાં આપણે કોઈ નિંદા નથી કરતા, સમજી રાખજો. અને નિંદા હોય તો મહારાજે તરત મોકલ્યું, મહારાજ કે ભગવાન રામચંદ્રજીના જે ઉપાસકો હોય એના સંપ્રદાયની પુષ્ટિ શેનાથી થાય, તો કે વાલ્મીકિ રામાયણથી થાય, મારે સ્પષ્ટીકરણ કર્યું. શ્રી કૃષ્ણ ભગવાનના ઉપાસક હોય એની પુષ્ટિ શેમાં જ થાય, તો કે મહારાજ કે ભાગવતજીના દશમ સ્કંદ અને એકાદશ સ્કંદથી પુષ્ટિ થાય. બહુ વિચાર કરો, બહુ બુદ્ધિ દોડાવો, મહારાજ એમને કીધું ભાગવતથી પુષ્ટિ થાય. સમજ્યો, ભાગવતથી શ્રી કૃષ્ણ ભગવાનના સંપ્રદાયની પુષ્ટિ થાય એમ મહારાજ ન કીધું, ભાગવતજીના દશમ સ્કંદ અને એકાદશ સ્કંદથી જ પુષ્ટિ થાય. હું કામ એમ કીધું, વાંચ્યો ભાગવતજી, નવમો સ્કંદ સુધી શ્રી કૃષ્ણ ભગવાન નામ નિશાન નથી, સમજાય, નામ નિશાન નથી નવમો સ્કંદ સુધી. બીજા પરોક્ષના રાજા રજવાડાઓના આખ્યાનની જ વાતો છે મહારાજ, કે એ વાતોથી શ્રી કૃષ્ણ ભગવાનના સંપ્રદાયની પુષ્ટિ થાય નહીં. હું કામ ન થાય, શું એ કંઈ ખરાબ છે? એકથી નવ સ્કંદ શું ખરાબ છે? પંચમ સ્કંદ તો મહારાજે વખાણ્યો, તો શું ખરાબ છે? તો શ્રીકૃષ્ણ ભગવાનના સંપ્રદાયની પુષ્ટિ શું કામ ન થાય? શું કામ ન થાય? કારણ કે એમાં એની કોઈ વાત નથી, માટે એની પુષ્ટિ ન થાય. તો માનો ઇતર ગ્રંથો ભાગવત રામાયણ મહાભારત આદિ ગ્રંથો ખરાબ નથી, સારા છે, પણ એમાં મહારાજ કે સ્વામિનારાયણ સંપ્રદાયની પુષ્ટિ થાય ને. મહારાજ સ્પષ્ટીકરણ કર્યું, મહારાજ કે રામચંદ્રજી ભગવાનના સંપ્રદાયની પુષ્ટિ કે શ્રીકૃષ્ણ ભગવાનના સંપ્રદાયની પુષ્ટિ વેદે કરી ન થાય. મહારાજ સ્પષ્ટીકરણ કર્યું, વેદે કરી ન થાય એમ સ્વામિનારાયણ સંપ્રદાયની પુષ્ટિ ઇતર ગ્રંથથી કોઈ દી ન થાય, એ તો પ્રગટના શાસ્ત્રથી જ પુષ્ટિ થાય, એનાથી જ જીવ બળિયો થાય, એનાથી જ ભગવાનને પામવાનું તાન જાગે, એનાથી સંસ્કાર હૃદયમાં રેડાય. માટે ભગવાનના ભક્તો બરાબર આ વાતને દ્રઢ કરજો, કોઈથી ડરશો નહીં, ગ્રંથો એ અદ્ભુત છે. ઘણા ઘણા શિરીર ભક્તો હોય, અમરેલીની બાજુમાં ખીજડીયા ગામ છે, દોઢ વર્ષ પહેલાં એક હરિભગત ગામમાં, બે જ હરિભગત, એ કે સ્વામી અમારા ગામમાં કથા કરાવી છે કે. મેં કીધું મને ખબર હતી પરોક્ષનું ગામ છે, એટલે મારા મનમાં એમ કે હમણાં ભાગવત કહે છે. મેં કીધું શેની કરાવીશ ભગત, અને આપણે અરે ખૂબ હેતવાળા. મને કે સ્વામી પ્રગટના ગુણગાન હોય ને કે સત્સંગ જીવનની કરીશું. મેં કસોટી લેવા કીધું. મેં કીધું ભગત પણ બધા આવશે? મને કે હું કામ ન આવે કે મહારાજનો પ્રતાપ તો જો, શું કામ ન આવે કે આવશે સ્વામી, અને કદાચ બે ન આવે તો કાંઈ નહીં, પણ જેટલા આવશે એને જ મારે સમજાશે. અને પછી કથા કરી સત્સંગજીવની, બે જ હરિભગત ગામમાં, અને સત્સંગજીવની કથા કરી. લોકો આવ્યા, આવ્યા પછી કે ઓહો હો સ્વામી ભગવાન આવા છે, આવા સમર્થ છે. અને ખાલી કથા તો એમ જ હતી, અડધી કથા ગઈ ને તે ગામના લોકો કહેવા માંડ્યા આપણા ગામમાં સ્વામિનારાયણનું મંદિર થવું જોઈએ. અને અડધી કથા નક્કી કર્યું ગામમાં મંદિર થવું જોઈએ. એ તાબડતોબ કથા પૂરી થઈ પહેલાં જગ્યા નક્કી કરીને બી ફાળો કર્યો, અને ભક્તો આજ એ ગામમાં આવતા વર્ષે પ્રતિષ્ઠા કરવાના છે. ગામમાં મંદિર થઈ ગયું અને અડધું ગામ સત્સંગી થઈ ગયું. બરાબર સાંભળ્યો, એમાં એક જણો સ્વાધ્યાયનું બહુ જોર હતું ગામમાં, એમાં સ્વાધ્યાયનું મોટોભાઈ, મોટોભાઈ કોને કહેવાય, સંચાલન કરતો એ, એ મોટોભાઈ, એ માળો કથામાં આવે ને અને ગામમાં બધાને આડેવડી વાતો કરે. એમ એક દાડો મનમાં એમ થયું, આવતો ખરો આ સ્વામિનારાયણ વાળા બાજુ એટલા બધા માણસો ગામ ખેંચાઈ ગયું તે કથા સાંભળવા આવ્યો. અને બરાબર તે દાડે વડોદરાની સભા, અને એ કથા અને વડોદરાની સભા સાંભળી એના મનમાં નક્કી થઈ ગયું કે ઓહો હો, હું તો માનતો હતો સ્વામિનારાયણ તો મહાપુરુષ છે, પણ આ તો સાક્ષાત પરબ્રહ્મ છે, ભગવાન છે એમ. અને આવા પ્રગટ અને આટલો બધો મહિમા, પછી કથા કરીને ઉતારી ગયા એટલે મળવા આવ્યો. મને કે સ્વામી તમારું કામ છે. મેં કીધું આવો મળો. બેઠા, ગળામ કંઠી ન પહેરી, અને ત્યાં મેં કામ શરૂ એ જ રાખેલું, બસ કંઠી જ પહેરાવી રાખીએ. એમ કીધું ભગત કંઠી પહેરવીશ? મને કે સ્વામી તમને નવાઈ નહીં લાગે ને? મને કે કહો કે હું સ્વાધ્યાયનો ઉપાસક છું, હું સ્વાધ્યાયની અંદર અહીં મંડળ ચાલો મોટો ભાઈ છું, પણ આજ હું કથામાં આવ્યો હતો, વડોદરાની સભા સાંભળી. સ્વામી મને પ્રથમથી ઘરમાંથી વૈરાગ્ય છે, પ્રથમથી મારા હૃદયમાં આમ છે, મારે ભગવાન પામવું છે, પણ આજ કથા સાંભળી મારા હૃદયમાં બહુ આનંદ થયો. સ્વામી કંઠી તો પહેરાવો, પણ તમે હારે મારે સાધુ થવા આવવું છે. આ સત્ય તમને ગામનું નામ દઈને કહું, ખીજડીયા ગામ, મારે સાધુ થવા આવવું છે. સ્વામી મારે સાધુ થવું છે, 20-22 વર્ષની ઉંમર. અને ભક્તો નીકળ્યો, હારે નીકળ્યો, પછી બહુ ઉપદ્રવ થયો, અને કોઈને સંબંધ નહોતો, ઓલો સત્સંગ નહોતો, એટલે પાછો તેડી ગયા. પણ હરિભગત તો લાકડા જેવો થયો. લો આ મહિમા છે. આપણે એમ માનીએ છીએ કે પરોક્ષના શાસ્ત્રોથી સંપદાની પુષ્ટિ આ સુરતની કથા કરીને આવ્યા ને, જાહેરમાં કથા હતી, સત્સંગજીવની કથા હતી, તમને આ નહીં પડે. સુરતની કથામાં 10 જણા સાથ થવા આવ્યા, સરદારમાં 10 મુમુક્ષુ સાથ થવા આવ્યા. મેં કાલ ફોન સરદાર કર્યો, મેં કીધું કેમ છે બધાને, તો કે યથાવત છે, બધાને તેડવા આવ્યા, પણ એક ખીડ્યો નિદ્ધ અમે કે. લો શું પ્રગટનો મહિમા, નથી કાંઈ મહિમા. ભગવાન સ્વામી આવા સર્વોપરી ભગવાન મળ્યા ભક્તો, આવા સર્વોપરી ભગવાન. કોઈ હજુ તમને કહો આને નિંદા માનશો નહીં, અને નિંદા જો આને સમજશો તો ભગવાન સ્વામિનારાયણ સુધી પોક્ષો પણ નહીં, પોક્ષો પણ નહીં. આ વાત આમ જ છે. ભગવાનનો ભક્ત ભગવાન શ્રીહરિ જેવા સેવા સમજે મહારાજ કે અમારા સંપદાની પુષ્ટિ તો અમારા ચરિત્ર યુક્ત જે હેતુ સરમે આ પૃથ્વી પર આવ્યા છે એવો જે ગ્રંથ એ વતે જ થાય મહારાજ કે સિવાય બીજા કોઈથી ન થાય, એમ કોઈથી ન થાય. અદ્ભુત વાત મહારાજ બતાવી. અને પછી એટલે કેટલી સરસ વાત કીધી. એમ કહીને શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામીને કહ્યું છે, તમે પણ પોતાના સંપ્રદાય સંબંધી ને પોતાના ઈષ્ટદેવ સંબંધી જે વાણી તથા શાસ્ત્ર તે જ દેહ પર્યંત કર્યા કરજો. મહારાજ કે સ્વામી તમને આજથી આજ્ઞા છે, તમે આવા શાસ્ત્રો જીવન પર્યંત કરી રાખજો કે જે સંપ્રદાયની પાછળ કરે પુષ્ટિ કરે. ને તમારો દેહ રહે ત્યાં સુધી તમને એ જ આજ્ઞા છે. તે મુક્તાનંદ સ્વામીને જ આજ્ઞા, આપણને કઈ આજ્ઞા જ નહીં. હે, મુક્તાનંદ સ્વામીને જ આજ્ઞા કે તમારા આ ગ્રંથ લખી રાખવા, તે લખી રાખીને પછી પડ્યા રહેવા દેવા. સ્વામી માનો લખી નાખે અને પછી આપણે પડ્યા રહેવા દેવા. આપણને મહારાજની ઇનડાયરેક્ટ આજ્ઞા છે કે મુક્તાનંદ સ્વામી આદિક મહારાજે સંતોએ લખેલા ગ્રંથો એને તમે પાછળથી ગાયે રાખજો. સમજાય? ઇનડાયરેક્ટ આજ્ઞા, તમે એને ગાયે રાખજો. પછી એ જે શ્રીજી મહારાજનું વચન તેને મુક્તાનંદ સ્વામી અતિ આદર કરીને માથે ચડાવ્યું, સ્વીકારી લીધું. સ્વામી મહારાજ મંજૂર. કેવું સ્વીકાર્યું ખબર? સ્વામીનું જીવન ચરિત્ર તો વાંચ્યો. સ્વામી છેલ્લે શરીર હાવ આમ અશક્ત થઈ ગયેલું, તો હાથમાંથી કલમ ન મૂકે, સતત લખે રાખે. એમ કરતાં કરતાં હાથમાં કલમ ન પકડાણી અને કલમ હેઠી પડી ગઈ. નિત્યાનંદ સ્વામી કલમ ઉંચકી લીધી ને સ્વામીને હાથ જોડ્યા, ગુરુદેવ હવે આપ રોકાવ. કારણ કે નિત્યાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામીના શિષ્ય હતા. ગુરુદેવ હવે બંધ કરો, તમારો જે સંકલ્પ છે હું પૂરો કરીશ. સ્વામી અધૂરું શાસ્ત્ર હું પૂરું કરીશ. અને ધર્માખ્યાનનો જે ગ્રંથ મુક્તાનંદ સ્વામી લખ્યો એટલો એમણે લખ્યો, બાકીનો અધૂરો પૂરો નિત્યાનંદ સ્વામીએ કર્યો. ત્યાં સુધી મુક્તાનંદ સ્વામી કલમ ન મૂકી. તમે કલ્પના કરો એ મહાબ્રહ્મનિષ્ઠ સંતોને આ પ્રગટ સ્વરૂપ ઓળખાવાનું કેટલું તાન હશે. અને આજ આપણે એનો મહિમા મૂકીને બીજું ગાય રાખશું ને બીજાનો મહિમા સમજે રાખશું તો મુક્તાનંદ સ્વામી જેવા સંતો નારાજ થશે. કહો અમે કેટલો દાખલો કરી રાખાય, સમજ્યા જ નહીં. ભગવાન સ્વામીને ખુદ નારાજ થશે કે અહો હું મારું સ્વરૂપ ઓળખાવા માટે ક્યાંય નો રોકાણો. ભરૂચમાં મહારાજ વાત કરી નર્મદાને કાંઠે કે સ્વામી મુક્તાનંદ સ્વામીને કીધું કે આ સ્વરૂપનો સંબંધ અક્ષરધામના મુક્તોને છે, અવાંતર બીજા કોઈને નથી, પ્રકૃતિના પુરુષના લોકમાં નથી, પ્રધાન પુરુષના લોકમાં નથી, શ્વેતી બદ્રિકાશ્રમ કોઈ લોકમાં આ સ્વરૂપનો સંબંધ નથી, ગોલોક વૈકુંઠ કોઈમાં નથી. મુક્તાનંદ સ્વામી કે મહારાજ અહીં કોકને થાય તો? મહારાજ કે બસ એટલું જ સમજવાનું છે, અહીં કોકને થાય એનો બેડો પાર થઈ જાય. મહારાજ કહેશે મી ક્યાંય નો રોકાણા પૃથ્વી પર આવ્યા, તેમ છતાં અમારો આશ્રિત સમજી ન હગ્યો. મહારાજ નારાજ થઈ જાહે. માટે ભગવાનના ભક્તો ખૂબ મહિમા મહારાજનો સમજ્યો. પ્રગટના ગુણગાન ગાવામાં જ પ્રગટ રાજી થાય અને એના સંપ્રદાયની પુષ્ટિ થાય. શ્રીજી મહારાજનું વચન તેને મુક્તાનંદ સ્વામી અતિ આદર કરીને માથે ચડાવ્યું અને શ્રીજી મહારાજને બે હાથ જોડીને નમસ્કાર કર્યા. મહારાજ સ્વામી પર બહુ જ રાજી થયા હશે. ઇતિ વચનામૃતમ મધ્ય પ્રકરણનું 58મું થયું. સહજાનંદ સ્વામી મહારાજ.